આવો આપણે પ્રભુના વચનો તરફ વળીએ. ગત દિવસોમાં આપણે યશાયાના પુસ્તક પર જે અભ્યાસ કરી રહ્યા છે તેમાં જોયું કે 11 જુદા જુદા રાષ્ટ્રો વિશે યશાયા પ્રબોધક દ્વારા પ્રભુએ એક ન્યાયનો ચુકાદો આપ્યો. અને હવે જ્યારે આપણે આ નવા ભાગમાં આવીએ છીએ, નવો અધ્યાય જ્યારે આપણે શરૂ કરીએ છીએ, ત્યારે જોઈશું કે હવે આ જે 11 રાષ્ટ્રો વિશે ભવિષ્યવાણી કર્યા પછી યશાયા પ્રબોધક તેની ભવિષ્યવાણીને વિસ્તૃત કરી અને જે સમગ્ર વિશ્વ પર જે ચુકાદો આવનાર છે તેનું વર્ણન અહીંયા 24-27 અધ્યાય સુધીમાં આપણે જોઈશું. અત્યાર સુધી જે 13-23 અધ્યાય હતા તે જે ઇસરાયલ દેશની આજુબાજુ જે રાષ્ટ્રો હતા, રાષ્ટ્રો જે કાયમ તેમને સતાવણી આપતા હતા તેઓ વિશે આપણે શીખ્યા હતા. પણ હવે આ 24 અધ્યાયની શરૂઆતથી જોઈશું કે આખા સમગ્ર જગત ઉપર જે વિપત્તિ આવનાર છે તે પ્રભુ આપણને બતાવી રહ્યા છે. આ અધ્યાયમાં લગભગ 14-15 વાર પૃથ્વી શબ્દ વાપરવામાં આવ્યો છે. જ્યારે આપણે હિબ્રુ ભાષામાં તમે જોવો તો એ શબ્દ છે ઇરેટ્સ, ERTS, જેનું ભાષાંતર પૃથ્વી થાય છે. અને વારંવાર તે શબ્દ આપણે વાંચીશું. અને અહીંયા વાલાઓ આપણે જોઈએ કે પ્રભુ આપણને શું શીખવવા માંગે છે. આ જે સમગ્ર જગત પર એક વૈશ્વિક ચુકાદો તે આપણને શું કહેવા માંગે છે, તો આપણે આપણા બાઇબલ ખોલીએ, યશાયાનું પુસ્તક તેનો 24 અધ્યાય અને તેની પહેલી કલમ આ પ્રમાણે કહે છે કે જુઓ, યહોવા પૃથ્વીને ખાલી કરીને તેને ઉજ્જળ કરે છે અને તેને ઉથલાવીને તેના રહેવાસીઓને વેરણ ખેરણ કરી નાખે છે. જેવી લોકની તેવી યાજકની, જેવી ચાકરની તેવી જ તેના શેઠની, જેવી દાસીની તેવી જ તેની શેઠાણીની, જેવી ખરીદનારની તેવી જ વેચનારની, જેવી ઊંચુંનું આપનારની તેવી જ ઊંચીનું લેનારની, જેવી લેણદારની તેવી જ તેના દેણદારની સ્થિતિ થશે. પૃથ્વી ખાલી કરાશે જ કરાશે ને લૂંટાશે જ લૂંટાશે, કેમકે યહોવા એ વચન બોલ્યા છે. અને આપણે આગળ વધીએ, જે વિનાશ આવનારો છે તે વિશે આપણે વાત કરીએ તે પહેલાં આજે મેં છેલ્લું વાક્ય વાંચ્યું તેને આપણે ધ્યાનમાં લેવાની બહુ જરૂર છે. આ વચનને આપણે માની શકીએ છીએ, આ વચનની પર આપણે આપણો આધાર મૂકી શકીએ છીએ. આ થનાર જ છે, કેમ કે અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે યહોવા એ વચન બોલ્યા છે. અને આશીર્વાદ હોય કે શ્રાપ હોય, જ્યારે પ્રભુ બોલે છે તો તે થઈને જ રહે છે. અને આ વસ્તુ આપણે જાણીએ છીએ, વારંવાર પવિત્ર શાસ્ત્રમાં આપણને આ વાત કહેવામાં આવી છે અને આપણા જીવનમાં પણ કદાચ આપણે અનુભવી હશે કે યહોવાનું વચન કદી ખોટું પડતું નથી. જે કીધું છે બાઇબલમાં, દરેક શબ્દ જે લખવામાં આવ્યો છે તે પૂરો થઈને જ રહેનાર છે. પણ અત્યારે આપણે જે વાંચ્યું તે આપણને શું કહેવા માંગે છે કે આ પ્રભુનો ન્યાય જે આવવાનો છે તેનાથી આખી પૃથ્વી એક ખંડેર જેવી થઈ જશે. અને કોઈ એવું નથી કે જે આ વિપત્તિથી બચી શકે. તેટલા માટે ઉદાહરણ આપવામાં આવે છે કે તમે યાજક હો કે ચાકર હો, શેઠ હો કે દાસ હો, ખરીદનાર હો કે વેચનાર હો, વગેરે વગેરે જે આપણે વાંચ્યું. આ સમયે તમારો હોદ્દો, તમારું જે સમાજમાં જે સ્થાન છે, કદાચ તમારી પાસે જે માલ મિલકત છે, કશું બી પણ જેની ઉપર આપણે બહુ ગર્વ કરીએ છીએ તે તમને આ ન્યાયથી બચાવનાર નથી. અને જે ન્યાય આવનાર છે, અત્યારે આપણે સમાજમાં જે જુદા જુદા તફાવત છે, દાખલા તરીકે આપણે યાજક અને ચાકરની વચ્ચે તફાવત છે, દાસ અને શેઠની વચ્ચે તફાવત છે, જેની પાસે મિલકત છે અને જે ગરીબ છે તેની વચ્ચે તફાવત છે, એ જે અહીંયા લખવામાં આવ્યું છે. પણ આ વચન દ્વારા પ્રભુ શું કહે છે કે મારા ન્યાયમાં કોઈ પણ ભેદભાવ નથી, હું માણસની તરફ જોનાર નથી કે આ તો બહુ મોટો માણસ છે, આ તો બહુ મિલકતવાળો માણસ છે. પ્રભુનો ન્યાય બધાની માટે એક સરખો છે. એ આપણે વાંચ્યું કે ગમે તે તમે હો લેણદાર, તેવી જ તેના દેણદારની સ્થિતિ થશે. તમારી સ્થિતિમાં એ સમયે બધા જ એક થઈ જશે. અને એક એટલે કે હું એમ નહીં કે બધા એક, બધાને એક જ ત્રાજવે તોડવામાં આવશે. અને આપણે જ્યારે આ ન્યાયની વાત કરીએ, આવનાર વિપત્તિની વાત કરીએ, ત્યારે હું તમને આપણું જે સુવાર્તાની વાત છે તે પણ તમને યાદ દેવડાવવા માંગુ છું. જો તમે યાજક છો કે ચાકર છો, શેઠ છો કે દાસ છો, શેઠાણી છો, તમે લેણદાર છો, દેવાદાર છો, જે પણ છો, જે પણ રીતે તમારું અત્યારે જીવન છે, ફક્ત એક જ રીતે આપણે પ્રભુની પાસે આવી શકીએ છીએ. અને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની દ્વારા. પ્રભુએ એક જ માર્ગ બતાવ્યો છે. આપણે એમ નથી કહી શકતા કે હું હિન્દુ ધર્મમાં જન્મ્યો છું એટલે મારી માટે એક જુદો માર્ગ બનાવવામાં આવ્યો છે. કોઈ એવું નથી કહી શકતું કે હું યાજક છું, હું તો પાદરી છું એટલે મારે આ બધું જે વચન છે એ પાળવાની જરૂર નથી. કોઈ એવી રીતે નથી કહી શકતું કે હું તો એકદમ મારો હોદ્દો તમે જુઓ અને એ હોદ્દાના આધારે હું સ્વર્ગમાં પ્રવેશ કરીશ. ના, પ્રભુએ એક જ માર્ગ બનાવ્યો છે અને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત. ગમે તે વ્યક્તિ હોય, જ્યાં સુધી આપણે પ્રભુના રક્તથી શુદ્ધ થઈને, આપણી પાપની માફી માંગીને, પસ્તાવો કરીને આપણે પ્રભુને સ્વીકારતા નથી, તો આપણે સ્વર્ગમાં આવી શકતા નથી. સ્વર્ગમાં આપણને આવકાર મળી શકતો નથી. કોઈ પણ હોય, જ્યારે આપણો સમય આવે અને તમે સ્વર્ગનો દરવાજો ખટખટાવો ત્યારે, અને એમ કહો કે હું તો પાદરી છું, મેં તો ક્વાયરમાં આટલા વર્ષ સુધી સેવા આપી છે, મારી પાસે આ હોદ્દો હતો, ફક્ત એક જ ગુણ, એક જ લાયકાતથી આપણે એ સ્વર્ગમાં પ્રવેશી શકીશું. શું આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો સંબંધ કેવો છે, શું એ સંબંધ છે કે નહીં. અને અહીંયા લખવામાં આવ્યું છે, કેમ કે યહોવા એ વચન બોલ્યા છે, આટલા માટે એ થઈને જ રહેનાર છે. કોઈ ભેદભાવ નહીં, કોઈ તફાવત નહીં. ચોથી કલમ કહે છે કે પૃથ્વી શોક કરે છે ને સુકાઈ જાય છે, દુનિયા ચીમડાઈને સુકાઈ જાય છે, પૃથ્વીના ખાનદાન માણસો સુકાઈ જાય છે, વળી પૃથ્વી તેના રહેવાસીઓના પાપને લીધે ભ્રષ્ટ થઈ છે, કેમ કે તેઓએ નિયમનું ઉલ્લંઘન કર્યું છે, વિધિનો અનાદાર કર્યો છે, સનાતન કરાર તોડ્યો છે. આ વચનો આપણને શું કહેવા માંગે છે કે પૃથ્વી શોક કરે છે અને સુકાઈ જાય છે, દુનિયા ચીમડાઈને સુકાઈ જાય છે, પૃથ્વીના ખાનદાન માણસો સુકાઈ જાય છે, કોઈ બચવાનું નથી. પણ પાંચમી કલમ એ બહુ અગત્યની કલમ છે કે પૃથ્વી તેના રહેવાસીઓના પાપને લીધે ભ્રષ્ટ થઈ છે. આ વિપત્તિ જે આવનાર છે, જ્યારે પૃથ્વી શોક કરે છે, સુકાઈ જાય છે, ચીમડાઈ જાય છે, કેમ? કારણ કે એ પૃથ્વી તેના રહેવાસીઓને લીધે ભ્રષ્ટ થઈ છે. આ જ્યારે આદમ અને હવા દ્વારા પાપનો પ્રવેશ થયો, જો આપણે ઉત્પત્તિનો ત્રીજો અધ્યાય વાંચીએ તો આપણે જોઈએ છીએ કે પ્રભુએ શ્રાપ આદમ અને હવાને નહોતો આપ્યો, પ્રભુએ શ્રાપ પૃથ્વીને આપ્યો હતો, જમીનને આપ્યો હતો. અને જ્યારે આપણે રૂમિયોના આઠમા અધ્યાયમાં જોઈએ, લગભગ 17-18 કલમની આજુબાજુ તમે જુઓ તો ત્યાં આપણે જોઈશું કે ત્યાં લખવામાં આવ્યું છે કે પૃથ્વી પણ પ્રભુના ફરી આગમનની રાહ જોઈ રહી છે. કારણ કે પૃથ્વી પણ જે ભ્રષ્ટ થઈ છે, અને કેમ ભ્રષ્ટ થઈ છે અહીંયા લખવામાં આવ્યું છે કે તેના રહેવાસીઓના પાપને લીધે ભ્રષ્ટ થઈ છે. અને કેવી રીતે એ ભ્રષ્ટતા આવી? કે તેઓએ નિયમનું ઉલ્લંઘન કર્યું છે અને વિધિનો અનાદાર કર્યો છે. અને આ જે છે, અહીંયા જે વિધિ શબ્દ વાપરવામાં આવ્યો છે તેને ઇંગ્લિશમાં ઓર્ડિનન્સ લખવામાં આવ્યું છે. અને જ્યારે તમે એ શબ્દનો હિબ્રુ ભાષામાં અભ્યાસ કરો તો એનો મતલબ થાય છે ટોરા. ટોરા એટલે કે પવિત્ર શાસ્ત્રની જે પહેલી 5 પુસ્તક છે તેને યહૂદી લોકો ટોરા કહે છે. પ્રભુનો નિયમ અને પ્રભુનું વચન. અને આ જે કલમ છે તે આપણને એમ કહે છે કે પૃથ્વીના રહેવાસીઓએ પ્રભુના નિયમનો અને પ્રભુના વચનનો ધિક્કાર્યા છે અને તેનું ઉલ્લંઘન કર્યું છે. અને આજે આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ આપણે જોઈએ છે પ્રભુએ એક જે બંધારણ આપ્યું છે, એક કુટુંબને માટે બંધારણ આપ્યું છે, આપણે કેવી રીતે પ્રભુની સ્તુતિ કરીએ તેનું બંધારણ આપ્યું છે, આપણે એક સમાજમાં આપણે કેવી રીતે રહેવું તેના નિયમ અને એક બંધારણ આપ્યું છે. અને આજે જે માણસ છે, અને તમે ગમે તે દેશમાં રહેતા હોય તો તમે આ કદાચ જોઈ રહ્યા છો કે માણસ હવે આ નિયમને આધીન થઈને ચાલવાને બદલે પોતાના નિયમ બનાવી રહ્યા છે. પ્રભુએ આપણને સ્પષ્ટ રીતે પવિત્ર શાસ્ત્રમાં શીખવ્યું છે કે એક કુટુંબ શું છે, એક લગ્ન જીવન શું છે, દંપતી કોણ છે. પણ હવે આપણે જોઈ રહ્યા છીએ કે માણસને માણસ સાથે સંબંધ બાંધવો છે, સ્ત્રીને સ્ત્રી સાથે સંબંધ બાંધવો છે, પુરુષ અને સ્ત્રીનું જે આપણને વર્ણન પવિત્ર શાસ્ત્રમાં આપવામાં આવ્યું છે તો આપણે જોઈએ છીએ કે તેનું પણ જે ડેફિનેશન છે, તેનો પણ જે અર્થ છે તે આજના સમાજમાં માણસે બદલી નાખ્યો છે. હવે જે પુરુષ તરીકે જન્મે તેને સ્ત્રી થવું છે, જે સ્ત્રી તરીકે જન્મે તેને પુરુષ થવું છે. આપણે જોઈ રહ્યા છે કે આજે કેવી ભ્રષ્ટતા આ દુનિયામાં આવી છે. અને તેની વાત અહીંયા કરવામાં આવી છે કે તેઓએ નિયમનું ઉલ્લંઘન કર્યું છે અને વિધિનો અનાદાર કર્યો છે. કે પ્રભુએ જે નિયમો અમુક મૂક્યા છે તેને હવે આપણે માનીએ છીએ કે આ તો હવે આપણી માટે નથી, હવે અમે પોતાના નિયમ બનાવીશું. અને તેથી કરીને શું લખવામાં આવ્યું છે કે સનાતન કરાર તોડ્યો છે. હવે આ જે સનાતન કરારની વાત થાય છે તો આપણે જાણીએ છીએ કે જૂના કરારમાં જુદા જુદા કરાર પ્રભુએ કર્યા. અહીંયા કોઈ એક કરારની વાત નથી થતી, દરેક કરાર જેનો ઉલ્લેખ પવિત્ર શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે તેને સનાતન કરાર કહેવામાં આવે છે. આપણે નૂના સમયમાં જે ઉત્પત્તિનો 9મો અધ્યાય અને 16મી કલમમાં નૂ સાથે જે કરાર થયો તેને પણ સનાતન કરાર કહેવામાં આવે છે. ત્યારબાદ ઇબ્રાહીમની સાથે ઉત્પત્તિના 17મા અધ્યાયમાં જે પ્રભુએ કરાર કર્યો ત્યાં પણ આ જ વસ્તુ લખવામાં આવી છે કે સનાતન કરાર છે. લેવીઓના પુસ્તકમાં જે યાજકોની સાથે કરાર કરવામાં આવ્યો, લેવીઓનું પુસ્તક તેનો 24મો અધ્યાય અને 8મી કલમ, તો તેને પણ સનાતન કરાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ દાઉદની સાથે બીજો સમુએલ તેનો 23મો અધ્યાય અને 5મી કલમ જો તમે વાંચશો તો ત્યાં જે દાઉદ સાથે કરાર થયો તે પણ સનાતન કરાર છે. અને પછી જે કરારની હેઠળ આપણે જીવી રહ્યા છે, આપણો જે કરાર છે, યિર્મિયાનું પુસ્તક તેનો 32મો અધ્યાય અને 40મી કલમ જો આપણે વાંચીએ તો આપણે જોઈશું કે તેને પણ સનાતન કરાર તરીકે ઓળખવામાં આવ્યો છે. પ્રભુએ કરાર તોડ્યો નથી, પણ પૃથ્વીના રહેવાસીઓએ પ્રભુનું નિયમનો ઉલ્લંઘન કરીને પ્રભુએ જે ઓર્ડિનન્સીસ, જે પ્રભુના નિયમ, પ્રભુના વચન છે તેની બહાર જઈને જ્યારે પોતાના નિયમો બનાવ્યા ત્યારે એ કરાર તૂટી જાય છે. અને આપણે જોઈએ છે કે પૃથ્વી પર આવનાર જે નાશ છે, જ્યારે પૃથ્વી શોક કરવાની છે, સુકાઈ જવાની છે, તેનું કારણ માણસે પ્રભુને તજી દીધો છે. અને પ્રભુ હા પ્રેમાળ છે, હા પ્રભુ દયાળુ છે, હા પ્રભુ કૃપાળુ છે, પણ તેની સાથે પ્રભુ ન્યાયી પણ છે. અને જ્યારે ન્યાયનો સમય આવશે ત્યારે આપણે પ્રભુનો સંપૂર્ણ ન્યાય જોનાર છે. અત્યારે આપણે આપણી આસપાસ જોઈએ અને જે કપટ અને દુષ્ટતા અને ભ્રષ્ટતા જે જોઈ રહ્યા છે અને આપણને વિચાર થાય કે ક્યાં સુધી પ્રભુ અત્યારે આપણને દયા બતાવી રહ્યો છે, આ પૃથ્વીના રહેવાસીઓને હજુ પણ એક તક આપી રહ્યા છે કે તેઓ પ્રભુની તરફ ફરે. હવે જ્યારે આપણે 6-12 કલમ જ્યારે જોઈએ તો એક મિજબાનીની વાત અહીંયા કરવામાં આવી રહી છે. અને જુઓ કેવી પરિસ્થિતિ છે. અહીંયા લખવામાં આવી છે કે તેથી સાપને લીધે પૃથ્વી ક્ષીણ થઈ છે અને તેના રહેવાસીઓ બળીને ભસ્મ થઈ ગયા છે અને ઘણા થોડા જ માણસ બાકી રહ્યા છે. નવો દ્રાક્ષારસ શોક કરે છે, દ્રાક્ષાવેલો સુકાઈ જાય છે, જેઓ મોજ માણતા હતા તેઓ નિશાસા નાખે છે, ડફોનો હર્ષ બંધ થાય છે, હર્ષ કરનારનો અવાજ સંભળાતો નથી, વીણાનો હર્ષ બંધ પડે છે, તેઓ ગાયન કરતા કરતા દ્રાક્ષારસ પીશે નહીં, દારૂ પીનારાને કડવો લાગશે, ઉજ્જડ નગર પાયમાલ થયું છે, સર્વ ઘરો બંધ કરવામાં આવ્યા છે તેથી કોઈ અંદર પહેશે નહીં, ગલીઓમાં દ્રાક્ષારસને માટે બૂમ પડે છે, સર્વ હર્ષ અંધારાયેલો છે, પૃથ્વી પરથી આનંદનો લોપ થયો છે, નગરમાં પાયમાલી થઈ રહેલી છે ને દરવાજામાં વિનાશ થઈ રહ્યો છે. અને જો બહુ જ ટૂંકમાં તમને આજે અહીંયા વર્ણન વાંચ્યું તે હું તમને સમજાવું તો કે જે આનંદની સાથે આપણે જેને સંકળાયેલી વસ્તુઓ છે, સંગીત, દ્રાક્ષારસ, એ સર્વ હવે જતો રહ્યો છે. આનંદ પૃથ્વી પરમાંથી જતો રહ્યો છે. કેમ? કારણ કે પ્રભુની વિપત્તિ અહીંયા આવી છે. આ બહુ સમજવું જરૂરી છે કે જે વસ્તુઓ પહેલા આપણને આનંદ આપતી હતી હવે એમાં કોઈ રસ રહ્યો નથી, કારણ કે હવે સમજણ પડી રહી છે કે શું થઈ રહ્યું છે. ઉજ્જળ નગર પાયમાલ થયું છે, સર્વઘરો બંધ કરવામાં આવે છે તેથી કોઈ અંદર પેસે નહીં, ગલીઓમાં દ્રાક્ષારસને માટે બૂમ પડે છે, સર્વ હર્ષ અંધારાયેલો છે, પૃથ્વી પરથી આનંદનો લોપ થયો છે. વિચારો એ કેવી પરિસ્થિતિ હશે. પણ વાલાઓ, આ ન્યાય પ્રભુ લાવવાના છે. પણ પછી આપણે જો આગળ જોઈએ જે 14-16 કલમ છે ત્યાં પ્રભુ ફરીથી એક આશા આપે છે. જ્યારે નૂના સમયમાં પૂર આવ્યું અને પ્રભુએ તે સમયની જે દુનિયા હતી તેનો ન્યાય કર્યો, પણ આપણે જોયું કે નોહાને નૂને બચાવી લીધો હતો. આપણે જ્યારે મિસર દેશની વાત કરીએ તો મિસર દેશમાં પણ જ્યારે વિપત્તિ આવી તે પહેલાં પોતાની પ્રજાને તેમણે ત્યાંથી બચાવી લીધા હતા. આપણે રેહાબની વાત જાણીએ છીએ કે જ્યારે તે શહેરનો નાશ થયો ત્યારે પણ રેહાબને ત્યાંથી કાઢી લીધી હતી, બચાવી લીધી હતી. પ્રભુ કાયમ તેના લોકોને વિપત્તિમાંથી બચાવી લે છે. અને આ આપણી માટે એક બહુ જ મોટી આશા છે કે આપણે આ વિપત્તિમાંથી પસાર થવાનું નથી. જુઓ 14 કલમ શું કહે છે, તેઓ મોટે સાદે બૂમ પાડશે, યહોવાના મહિમાને લીધે તેઓ સમુદ્રને સામે પારથી પોકાશે. તેથી તમે પૂર્વથી યહોવાના મહિમા ગાઓ, સમુદ્રના બેટોમાં ઇસ્રાયેલના ઈશ્વર યહોવાના નામનો મહિમા ગાઓ. પૃથ્વીને છેડેથી આપણે ન્યાયોનો મહિમા થાઓ એવા ગીત સાંભળ્યા છે, પણ મેં કહ્યું હું સુકાઈ જાઉં છું. મને અફસોસ, ઠગનાર ઠગે છે. અને હવે જ્યારે આપણે 17-18 કલમ જોઈએ તો ત્યાં આપણને એક બીજું ચિત્ર જોવા મળે છે કે અહીંયા જે એક બી ગયેલું પ્રાણી તેનો એક નિર્થક પ્રયત્ન આવનાર જે વિપત્તિ છે તેમાંથી બચવાનો. કહે છે કે હે જગતના વાસી ભય, ખાડો તથા ફાંસલો તારા પર આવી પડ્યા છે, વળી એમ થશે કે જે ભયના અવાજથી નાશશે તે ખાડામાં પડશે, જે ખાડામાંથી બહાર નીકળી આવશે તે ફાંસલામાં પકડાશે, કેમ કે આકાશની બારીઓ ઉઘડેલી છે અને પૃથ્વીના પાયા હાલે છે. કોઈ રીતે આ વિપત્તિમાંથી બચી શકાય એવું નથી. ફક્ત એક જ ઉપાય છે, અને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર આપણે વિશ્વાસ મૂકીએ. તેના વગર કોઈ રીતે આપણે બચી શકતા નથી. આગલી કલમોમાં જોયું કે પ્રભુ જે પોતાના લોકો છે તેઓની તો સંભાળ લેવાના છે, અને એ જે એક આશીર્વાદ છે તે આપણે તમે બાઇબલમાં વારંવાર જોઈ શકો છો કે હું મારા લોકો છે તેઓને તો હું બચાવી લઈશ. પણ પછી જેઓ પ્રભુ તરફ ફર્યા વગર પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે ભયના અવાજથી નાશશે તે ખાડામાં પડશે, 18મી કલમમાં લખવામાં આવ્યું છે, અને ખાડામાંથી બહાર નીકળીને આવશે તે ફાંસલામાં પકડાશે, કેમ કે આકાશની બારીઓ ઉઘડેલી છે અને પૃથ્વીના પાયા હાલે છે. આકાશની બારીઓ ક્યારે ખોલી હતી? જો તમે જ્યારે નૂના સમયમાં જે ન્યાય આવ્યો ત્યાં પણ આવો જ કંઈક શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે, અને આ પ્રભુના આવનાર ન્યાયની વિશે આપણને શીખવી રહ્યા છે. 19મી કલમ, પૃથ્વી તદ્દન તૂટી ગયેલી છે, પૃથ્વીના ચૂરા ચૂરે ચૂરા કરવામાં આવ્યા છે, પૃથ્વી છેક ડોલી ઉઠી છે, પૃથ્વી પીધેલાની જેમ લથડિયા ખાશે ને ઝૂંપડીની જેમ આમ તેમ હાલી જશે, તેનો અપરાધ તે પર ભારરૂપ થઈ પડશે, તે પડશે ને ફરી ઉઠશે નહીં. પ્રકટીકરણના પુસ્તકમાં આપણે જોઈએ તો લગભગ 4 ધરતીકંપનો ત્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે છેલ્લા સમયની અંદર, અને અહીંયા આપણે જે વાંચી રહ્યા છીએ કદાચ તે જ વર્ણન છે કે પૃથ્વી હાલી જશે, ડોલી ઉઠશે, પીધેલાની જેમ લથડિયા ખાશે. એક સમય આવવાનો છે કે પ્રભુ પૃથ્વીને હલાવવાના છે, અને તે સમયનું આ વર્ણન આપણે અહીંયા વાંચી રહ્યા છે. 21મી કલમ અહીંયા શું કહે છે કે તે દિવસે યહોવા આકાશમાં ઉચ્ચ સ્થાનના સૈન્યને તથા પૃથ્વી પર પૃથ્વીના રાજાઓને જોઈ લેશે. આ કલમ સમજવી બહુ જરૂરી છે. 22મી કલમ વાંચું, પછી આપણે 21મી કલમ જોઈએ. જેમ કારાગૃહમાં બંદીવાનોને એકત્ર કરવામાં આવે છે તેમ તેઓને એકત્ર કરવામાં આવશે, અને તેઓને બંદી ખાનામાં બંધ કરવામાં આવશે, અને ઘણા દિવસ પછી તેઓનો ન્યાય કરવામાં આવશે. આ કલમ આપણને કયા સમયની વાત કરી રહ્યું છે અને શું કહેવા માંગે છે? તે દિવસે, એટલે કે ડે ઓફ ધ લોર્ડ, જે પ્રભુનો દિવસ છે, પ્રભુના ન્યાયનો દિવસ છે, તે વખત તે સમયની વાત આપણને અહીંયા કહેવામાં આવી છે અને આપણે જોઈ રહ્યા છે. પણ અત્યાર સુધી આપણે જે જોયું કે આ જે આવનાર ન્યાય છે તે પૃથ્વી પર છે, પણ એ પૃથ્વી પર જ નહીં, પણ અહીંયા જે પ્રમાણે લખવામાં આવ્યું છે કે ઉચ્ચ સ્થાનના સૈન્યને તથા પૃથ્વી પરના પૃથ્વીના રાજાઓને જોઈ લેશે. આ ન્યાય ફક્ત પૃથ્વીના રહેવાસીઓને માટે નથી, પણ ઉચ્ચ સ્થાનના સૈન્ય એટલે કે સ્વર્ગમાં જે દૂતો છે તેઓની પર પણ આ ન્યાય આવનાર છે. અહીંયા આ તમે ઇંગ્લિશમાં જો આ ભાષા વાંચો તો ત્યાં એક્ઝોલ્ટેડ વન્સ લખવામાં આવ્યું છે, અને એક્ઝોલ્ટેડ વન્સ એટલે કે જે દૂતો એ પ્રભુ સામે બળવો કર્યો હતો તેની વાત અહીંયા થઈ રહી છે. અને તેના સંબંધમાં 22મી કલમ લખવામાં આવી છે કે જ્યારે હું એ તેઓનો ન્યાય કરીશ ત્યારે શું કરશે કે જેમ કારાગૃહમાં બંદીવાનોને એકત્ર કરવામાં આવે છે તેમ તેઓને એકત્ર કરવામાં આવશે, અને ને તેઓને બંદીખાનામાં બંધ કરવામાં આવશે, અને ઘણા દિવસ પછી તેઓનો ન્યાય કરવામાં આવશે. આ જે 1000 વર્ષનો પ્રભુનું રાજ્ય જે આપણે પ્રકટીકરણમાં શીખીએ છીએ કદાચ તેનો ઉલ્લેખ થઈ રહ્યો છે. અને જો આપણે પ્રકટીકરણનું આપણે પુસ્તક જાણતા હોઈએ તો ત્યાં જોઈએ છે કે આ જે શેતાની દૂતો હતા તેઓને બંદીખાનામાં નાખવામાં આવે છે. બલકે એકચ્યુઅલી ત્યાં લખવામાં આવ્યું છે કે એ વિપત્તિના સમયે, જે છેલ્લો 3.5 વર્ષનો સમય છે, ત્યારે તેઓને ત્યાંથી અબિસ એટલે કે ખાડો, પિટ, જેને ઇંગ્લિશમાં પિટ કહે છે, ગુજરાતીમાં હું માનું છું કે ખાડો કહે છે, હિબ્રુમાં અથવા તો ગ્રીકમાં તમે એને કહો તો અબુસ્સો તેને નામ આપવામાં આવ્યું છે, તેને ખોલવામાં આવશે અને તેઓ બહાર આવી અને પછી પૃથ્વી પર એક જાતનું તેમનો જે ત્રાસ છે તે ફેલાવશે. અહીંયા એમને બંદીખાનાઓને એકત્ર કરવામાં આવે છે, તેમ તેઓ એકત્ર કરવામાં આવશે ને તેઓને બંદીખાનામાં બંધ કરવામાં આવશે. અને પછી ઘણા દિવસ, એટલે કે મારું માનવું છે કે 1000 વર્ષનો જે સમય છે, જ્યારે શેતાનને ફરી છોડવામાં આવવાનો છે, તે સમયની અહીંયા વાત થઈ રહી છે. અને પછી 23મી કલમ કહે છે કે તારે ચંદ્રને લાજ લાગશે ને સૂર્ય શરમાશે, કેમ કે સૈન્યોના ઈશ્વર યહોવા સિયોન પર્વત પર તથા યરૂસાલેમમાં રાજ કરશે અને તેના વડીલોની આગળ પ્રભુનું ગૌરવ દેખાશે. આ જે ન્યાય છે, એ જે આત્મિક યુદ્ધ થનાર છે અંત સમયમાં, તે વિશે આપણને શીખવી જાય છે. આપણે જો પ્રકટીકરણનો 20મો અધ્યાય અને તેની 1-3 કલમ તમે જો વાંચશો તો ત્યાં તમે જોશો કે જ્યારે પ્રભુનું રાજ્ય સ્થાપન થવાનું છે, જ્યારે પ્રભુ સિયોન પર્વત પર આવી યરૂસાલેમમાં રાજ કરશે, તેના વિશે આપણને અહીંયા શીખવવામાં આવ્યું છે. આખા જગત પર આવનાર ન્યાય, કોઈ પણ આમાંથી બચી શકવાનું નથી. આપણે જોયું તે પ્રમાણે તમારો હોદ્દો, તમારી લાયકાત, તમારું સમાજમાં જે સ્થાન છે, કોઈ પણ જે પણ જેની પર પણ તમે આધાર રાખીને બેઠા હોય તો તે સમયે કોઈ કામમાં આવનાર નથી. ફક્ત જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો છે તો જ તમે આ વિપત્તિમાંથી બચી શકો છો, તો જ તમે આ વિપત્તિમાંથી બચી શકો છો. આગળ વધીએ, આપણે 25મા અધ્યાય તરફ વધીએ અને વળીએ અને આપણે અહીંયા 25મા આવીએ તો આ તો એક સ્તુતિનું સ્તુતિ ગાન છે. અને તમારા બાઇબલમાં પણ એ જ હેડિંગ લખ્યું હશે કે સ્તુતિ ગાન. આ પ્રભુનો આપણે મહિમા કરી રહ્યા છે કે જે તે દિવસ, જે આપણે તે દિવસ એટલે એ જે વિપત્તિના દિવસે પ્રભુના તરફ વળેલા જે લોકો છે તેઓ આ ગીત ગાનાર છે. અને પહેલી ત્રણ જે કલમ આપણે વાંચીશું તો જોઈશું કે અહીંયા જે નગરનો નાશ થયો છે તે કેવો છે. હે યહોવા, તમે મારા ઈશ્વર છો, હું તમને મોટો માનીશ, હું તમારા નામની સ્તુતિ કરીશ, કેમ કે તમે અદ્ભુત કાર્ય કર્યા છે. તમે વિશ્વાસુપણે તથા સત્યતાથી પુરાતન સંકલ્પો પાર પાડ્યા છે. જો તમારા બાઇબલમાં લીટી કરતા હોય તો આ જે લખ્યું છે તેની પર લીટી કરો કે તમે વિશ્વાસુપણે તથા સત્યતાથી પુરાતન સંકલ્પો પાર પાડ્યા છે. પ્રભુ વિશ્વાસુ છે અને આપણે જાણીએ છીએ કે પ્રભુ સત્ય છે. ફરીથી જે વાત આપણે 24મા અધ્યાયમાં શીખ્યા કે આ પ્રભુ બોલ્યા છે તેથી આ વચન પૂરા થનાર છે, તે જ રીતે આપણે અહીંયા ફરી આપણને કહેવામાં આવ્યું છે કે તમે વિશ્વાસુપણે તથા સત્યતાથી પુરાતન સંકલ્પો પાર પાડ્યા છે. જે પણ થનાર છે એ પ્રભુએ આપણને આ ભવિષ્ય વચન દ્વારા બતાવ્યું છે. પુરાતન સંકલ્પો, કોઈ પ્રભુનું આવનાર ન્યાયને કોઈ રોકી શકનાર નથી. બીજી કલમ કહે છે, કેમ કે તમે નગરનો ઢગલો કરી નાખ્યો છે, તમે મોરચાબંધ શહેરનું ખંડેર કર્યું છે, પરદેશીઓના રાજમહેલને તમે નગરની પંક્તિમાંથી કાઢી નાખ્યો છે, કોઈ કાળે તે ફરીથી બંધાશે નહીં. તેથી સમર્થ લોકો તમારો મહિમા ગાશે, ભયંકર પ્રજાઓનું શહેર તારાથી બીજશે. જોઈ રહ્યા છે આપણે કેવો નાશ આવનાર છે, કેવો નાશ આવનાર છે તે આપણે અહીંયા જોઈ રહ્યા છે. પણ ફરીથી જે વાત મેં તમને થોડા વખત પહેલા કીધી એ પ્રમાણે 4 અને 5મી કલમમાં પોતાના લોકોને માટે પ્રભુ એક આશરો છે. જ્યારે ભયંકર લોકોનો ઝાપટો કોટ પરના તોફાન જેવો છે, ત્યારે તમે ગરીબનો આશ્રય, સંકટ સમયે દિનોનો આધાર, તોફાનની સામે ઓથો ને તડકાની સામે છાંયો છે. સૂકી જગામાં તડકાની જેમ તમે પરદેશીઓનો ગર્વ નરમ પાડશો, જેમ વાદળાની છાયાથી તડકો ઓછો લાગે છે, તેમ જુલમીઓનું ગાયન મંદ કરવામાં આવશે. અહીંયા યશાયા એક આપણી આગળ બે ચિત્ર દોરે છે કે જ્યારે તોફાન આવવાનું હોય અને જ્યારે તાપ સખત હોય તમારી ઉપર, ત્યારે ફક્ત તમને એક જ જગ્યાએ આશરો મળી શકે છે, અને એ તો પ્રભુ જે આપણો પથ્થર છે, રોક જેને કહેવાય, તેની અહીંયા વાત થઈ રહી છે. અને જ્યારે આપણે પ્રભુની હેઠળની હેઠળ આશરો લેવાની વાત કરીએ છીએ, જેમ વાદળાની છાયાથી તડકો ઓછો લાગે છે, તેમ જુલમીઓનું ગાયન મંદ કરવામાં આવશે. સંકટને સમયે દિનોનો આધાર, અને આનો ઉલ્લેખ તમને આપણે વારંવાર પવિત્ર શાસ્ત્રમાં વાંચીએ છીએ. તમારે જો જોવું હોય કે આ યહોવા જે આપણો પથ્થર છે, તે આપણો આશરો છે, તેનો વચન જો તમારે તમારા સમયમાં વાંચવા હોય તો તમે પૂર્ણ નિયમનો 32મો અધ્યાય, તેનો 3 અને 4 કલમ વાંચી શકો છો. તેનો 30 તે જ 32મા અધ્યાયમાં 30મી કલમ વાંચી શકો છો. 33મા અધ્યાયમાં 27મી કલમ વાંચી શકો છો. તમે ગીતશાસ્ત્રનો 46મો અધ્યાય અને તેની પહેલી કલમ તમે વાંચી શકો છો. 61મો અધ્યાય અને તેની પહેલી કલમ વાંચી શકો છો. 1-4 કલમ બલકે વાંચશો તમે તો જોશો કે પ્રભુ એ આપણો આધાર, પ્રભુ એ આપણો આશરો છે. જે લોકો જુલમીઓ છે તેઓ ગાયબ થઈ જશે. અહીંયા લખવામાં આવ્યું છે કે તેમ જુલમીઓનું ગાયન મંદ પડી જશે. આગળ આપણે વાંચીએ તો 6-12 કલમ ફરી એક મિજબાની જોઈએ છે આપણે. વળી સૈન્યોના ઈશ્વર યહોવા સર્વ લોકોને આ પર્વત પર મિષ્ટાનની, જૂના દ્રાક્ષારસની, મેદથી ભરેલા મિષ્ટાનની અને નિતરેલા જૂના દ્રાક્ષારસની મિજબાની આપશે. અને જે ઘૂંઘટ સગડી પ્રજાઓ પર ઓઢાડેલો છે તેના પુષ્ટનો, તથા જે આચ્છાદાન સર્વ જ પ્રજાઓ પર પસારેલું છે તેનો, આ પર્વત પર તે નાશ કરશે. પ્રભુએ સદાને માટે મરણ રદ કર્યું છે, અને પ્રભુ યહોવા સર્વના મુખ પરથી આંસુ લૂછી નાખશે, અને આખી પૃથ્વી પરથી ને પોતાના લોકોનું મેણું દૂર કરશે, કેમ કે યહોવાનું વચન એવું છે. ક્યાં આ વચનો આપણે પહેલા વાંચેલા છે? જો પ્રકટીકરણમાં, જ્યારે પ્રભુનું રાજ્ય સ્થાપન થવાનું છે, ત્યારબાદ જે થનાર છે ત્યાં જે વચન લખવામાં આવ્યા છે તે તમે જોશો તો ત્યાં આ જ લખવામાં આવ્યું છે કે મરણને રદ કરવામાં આવશે. કરંથીઓના પુસ્તકમાં પાઉલ પણ આપણને આ જ રીતે કહે છે કે આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મેણું દૂર કરશે, કેમ કે યહોવાનું વચન એવું જ છે. પ્રભુ પોતાના લોકોનું કાયમ, પ્રભુ પોતાના લોકોનો કાયમ તેઓની સંભાળ લે છે, દરકાર કરે છે. તે દિવસ એવું કહેવામાં આવશે કે જુઓ, આપણા આ આપણા ઈશ્વર છે, આપણે તેમની રાહ જોતા આવ્યા છે, તે આપણને તારશે. આ યહોવા છે, આપણે તેમની રાહ જોતા આવ્યા છે, તેમણે કરેલા તારણથી આપણે હરખાઈને આનંદસ્તવ કરીશું. મેં તમને પહેલા નૂનું ઉદાહરણ આપ્યું, મિસર દેશનું ઉદાહરણ આપ્યું, રેહાબનું ઉદાહરણ આપ્યું. આપણે એઝરાના સમયમાં જોઈ શકીએ છીએ કે જ્યારે પણ પ્રભુના લોકો કોઈ સંકટમાં હોય અને પ્રભુનો ન્યાય આવનાર હોય, ત્યારે પ્રભુ પોતાના લોકોની સંભાળ લે છે, તેઓને તે વિપત્તિમાંથી બચાવી લે છે. કેમ કે યહોવાનો હાથ, 10મી કલમ, આ પર્વત પર થોપશે, અને જેમ ઉકળાના પાણીમાં ખંડ ખૂંદાય છે તેમ મોઆબ પોતાના સ્થળે ખૂંદાશે. જેમ તરનાર તરવાને માટે હાથ પ્રસારે છે તે પ્રમાણે તેમાં તે હાથ પ્રસારશે, અને તેના હાથની ચાલાકી છતાં તે તેના ગર્વને ઉતારી નાખશે. તે તારા કોટની ઊંચી કિલેબંધીને પાડી નાખશે, તેને નીચી પાડીને જમીન દોસ્ત કરશે, તેને ધૂળ ભેગી કરી નાખવામાં આવશે. અહીંયા જે મોઆબનું નામ લખવામાં આવ્યું છે એ ખાલી એક ઉદાહરણ તરીકે લખવામાં આવ્યું છે. આ દરેક સ્થળની આવી પરિસ્થિતિ થવાની છે કે જ્યારે પ્રભુનો ન્યાય આવશે ત્યારે અહીંયા લખવામાં આવ્યું છે કે ઉકળાના પાણીમાં ખંડ ખુદાશે તેમ મોઆબને પોતાના સ્થળે ખૂંદાશે. અને પછી આપણે જેમ પાણીમાં તરીએ અને કેવી રીતે પાણીને આપણે એમ કરીએ તેમ પ્રભુ તેનો હાથ પ્રસારશે. આવનાર ન્યાય વિશે આપણને અહીંયા શીખવવામાં આવ્યું છે. વાલાઓ, આ બહુ અજાયબ જેવા વચનો છે ને હું આશા રાખું છું કે આપણે વાંચીએ અને જ્યારે શીખી રહ્યા છે તો કદાચ તમને પણ આ વચનોથી તમે પણ આશીર્વાદિત થયા હશો. આગળ વધીએ, આપણે 26માં અધ્યાયમાં જઈએ તો અહીંયા ફરીથી બહુ અજાયબ જેવું આ વચન અહીંયા આપવામાં આવ્યું છે. આ જે સ્તુતિ ગાન આપણે જોયું તે આપણે બધાએ શીખવાની બહુ જરૂર છે. કારણ કે શું લખ્યું છે અહીંયા 26માં અધ્યાયમાં પહેલી કલમમાં કે તે દિવસે યહૂદિયા દેશમાં આ ગીત ગવાશે. કયા દિવસે? પ્રભુના દિવસે. એટલે જો તમે પ્રભુની સાથે ફરી જ્યારે પ્રભુ પૃથ્વીનો કબજો લે ત્યારે પાછા આવનાર છે અને આપણને નવો કરાર શીખવે છે કે જ્યારે જે પ્રભુમાં ઊંઘી ગયા છે ત્યારે તે સમયે પ્રભુની સાથે પાછા આવશે પૃથ્વી પર રાજ કરવા, તો આપણે આ ગીત શીખવું પડશે. કારણ કે અહીંયા લખ્યું છે કે તે દિવસે યહૂદિયા દેશમાં આ ગીત ગવાશે. અમારું એક મજબૂત નગર છે, તેના કોટ તથા મોરચા ઈશ્વર તારણને અર્થે ઠરાવી આપશે. દરવાજાઓને ઉઘાડો કે સત્યનું પાલન કરનારી ન્યાયી પ્રજા તેમાં બેસે. જ્યારે આપણે આવીશું ત્યારની આ વાત થઈ રહી છે, પણ ત્રીજી કલમ છે એ સમજવી અને આપણે જાણવી, આપણા જીવનમાં જ ઉતારવી તે બહુ જરૂરી છે. અને ફરીથી હું તમને કહું છું કે જો તમારા બાઇબલમાં તમે વચનોની નીચે લીટી દોરતા હોય તો આ વચન નીચે તમે લીટી દોરો. ત્રીજી કલમ કહે છે કે દ્રઢ મનવાળાઓને તમે શાંત જ રાખશો, કેમ કે તેનો ભરોસો તમારા પર છે. દ્રઢ મનવાળાને તમે શાંત જ રાખશો, કેમ કે તેનો ભરોસો તમારા પર છે. આ જે કલમ છે તેનું ભાષાંતર મારા ખ્યાલ પ્રમાણે થોડું જુદું છે અને હું ઇંગ્લિશમાં વાંચીશ અને પછી મારી સમજણ પ્રમાણે હું તમને સમજણ આપીશ. ઇંગ્લિશમાં આ વચન કહે છે કે યુ વિલ કીપ હિમ ઇન અ પરફેક્ટ પીસ હુઝ માઇન્ડ ઇઝ સ્ટેડ ઓન યુ બીકોઝ હી ટ્રસ્ટ ઇન યુ. ગુજરાતીમાં કહે છે દ્રઢ મનવાળાને. પણ દ્રઢ મન હોવું ફક્ત જરૂરી નથી, ફક્ત દ્રઢ મન હોવું જરૂરી નથી, કારણ કે આપણે ખોટી વાતમાં પણ આપણું મન દ્રઢ કરી શકીએ છીએ. હું તો ફલાણીની સાથે બોલવાનો જ નથી, હું તો એને માફ કરવાનો જ નથી, ગમે તે થઈ, આકાશ પાતાળ એક થઈ જાય પણ હું કદી આ વસ્તુ ભૂલવાનો નથી કે ભૂલવાની નથી. આપણે ખોટી બાબતમાં પણ મન દ્રઢ કરી શકીએ છીએ. એ દ્રઢ મન હોવું તેમાં તમને શાંતિ નથી મળતી, પણ પ્રભુમાં દ્રઢ મન હોવું તેના વડે તમને શાંતિ મળે છે. એટલે ઇંગ્લિશનું જે ભાષાંતર છે મને વધારે ગમે, યુ વિલ કીપ હિમ ઇન અ પરફેક્ટ પીસ હુઝ માઇન્ડ ઇઝ સ્ટેડ ઓન યુ. એટલે કે પ્રભુની પર, પ્રભુ તરફનું જેનું મન દ્રઢ છે, પોતાની દ્રષ્ટિ પ્રભુ તરફ છે કાયમ, તેને પ્રભુ શાંતિમાં રાખે છે. અને કેવી શાંતિ? અહીંયા ગુજરાતી ભાષાંતરમાં લખ્યું નથી પણ પરફેક્ટ પીસ, સંપૂર્ણ શાંતિ, પ્રભુની શાંતિ, જે આપણે વારંવાર જેના વિશે આપણે શીખીએ છીએ, પ્રભુની શાંતિ જે આપણને આપવામાં આવી છે. જ્યારે તમે તમારું મન પ્રભુ તરફ દ્રઢ હોય ત્યારે તમને તે શાંતિ પ્રાપ્ત થાય છે. અને પછી શું લખવામાં આવ્યું છે? કેમ કે તેનો ભરોસો તમારી ઉપર છે, બલકે તેનો વિશ્વાસ તમારા ઉપર છે. અહીંયા બે વસ્તુ સમજવી બહુ જરૂરી છે, ભરોસો અને દ્રઢ મન, એમ અહીંયા લખવામાં આવ્યું છે. તફાવત શું છે? અહીંયા તફાવત શું છે? મન, મગજ, માઇન્ડ, રાઈટ, તે વડે આપણે નિર્ણય કરતા હોઈએ છીએ. આપણે જે નિર્ણય લેવાનો હોય એની તુલના આપણે મગજમાં કરતા હોઈએ છીએ કે આ મારે કરવું જોઈએ કે ના કરવું જોઈએ. આ વસ્તુ સારી છે કે નહીં, અને આપણો જે અનુભવ હોય, આપણું જે જ્ઞાન હોય તે પ્રમાણે આપણે એ નિર્ણય લેતા હોય છે. આપણને જે માહિતી મળી હોય, જે જેની માટે આપણે નિર્ણય લેનારા હોય, તે આપણે આપણા એની તુલના આપણા મગજમાં કરીએ છીએ, મનમાં, અને પછી તે દ્વારા આપણે નિર્ણય લઈએ છીએ. પણ જ્યારે આપણે ભરોસાની વાત આવે તો ભરોસો ક્યાં હોય, અથવા તો વિશ્વાસ ક્યાંથી શરૂ થાય? વિશ્વાસ હૃદયમાં શરૂ થાય. તમે તમારા મગજથી કદી વિશ્વાસ નથી કરી શકતા, કારણ કે જો મગજથી આપણે અમુક વસ્તુ વિચારીએ તો આપણને આપણી સમજણ બહારની વસ્તુ છે. કોઈ પણ વિશ્વાસ, પ્રેમની શરૂઆત તમે જુઓ તો તે હૃદયમાં થાય છે. હૃદય આપણને જે કહે તે દ્વારા જ ઘણી વખત આપણે જે મનમાં બંધ બેસતું ના હોય ને, તે પણ હૃદયને આપણને જે એક આશા હોય છે, હૃદયમાં જે એક દ્રઢતા હોય છે, તેના દ્વારા આપણને જે આપણને કદાચ સમજણ ના પડતી, સમજમાં જે ના આવતું હોય, કદાચ બહારની વ્યક્તિ આવીને આપણને એમ કહે, ભાઈ આ તું જોતો નથી, આ સમજણ નથી પડતી તને, આ તું ખોટો નિર્ણય લે. પણ જો હૃદયમાં દ્રઢતા હોય તો આપણે એ પ્રમાણે આપણે ચાલીએ છીએ. દાખલા તરીકે અમુક વખત આપણે અમુક લગ્નની વાત કરું, લગ્ન સંબંધ હોય તો આપણે કહેતા હોય છે, ભાઈ આનામાં ત્યાં શું જોયું? પણ એ હૃદયની વાત છે. ખાલી જે વ્યક્તિ પ્રેમમાં પડી હોય તે જ સમજી શકે છે કે કેમ તે વ્યક્તિને પ્રેમ કરે છે. અને વાલાઓ, પ્રભુ સાથેનો સંબંધ પણ એ હૃદયની વાત છે. અને બહુ લોકો આ વસ્તુ ન સમજતા પ્રભુની સાથેનો સંબંધ બાંધતા નથી, કારણ કે તેઓને બધી જ વાતના જવાબ જોઈએ છે. આ કેવી રીતે થયું, કેમ થયું, કેમ પવિત્ર શાસ્ત્રમાં આમ લખવામાં આવ્યું છે, કેમ પ્રભુને વધસ્તંભે લટકાવવાની જરૂર હતી, કેમ આમ થયું, કેમ ફલાણું થયું, એ બધી વસ્તુના મને જ્યારે ઉત્તર મળે તો જ હું પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીશ. જ્યારે પવિત્ર શાસ્ત્રનો સંદેશો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સંદેશો શું છે, કે તું પહેલાં મારી પર વિશ્વાસ કર, પછી હું તને બધી સમજણ આપીશ. માણસ શું કહે છે, મને સમજણ આપો તો હું વિશ્વાસ કરીશ. એથી કરીને આ કલમ બહુ અગત્યની કલમ છે, કારણ કે તેણે મારી પર વિશ્વાસ મૂક્યો છે, તેથી તેનું મન દ્રઢ થયું છે, અને તેનું પરિણામ સંપૂર્ણ શાંતિ છે. આશા રાખું છું વાલાઓ તમે આ સમજી શકો છો હું શું કહેવા માંગુ છું. ઈશ્વર કાયમ તમને કહે છે કે તું મારી પર વિશ્વાસ કર અને હું તને સમજણ આપીશ. જેમ જેમ તમે પ્રભુની સાથે ચાલશો, જે વાત તમને પહેલાં ખ્યાલ આવતી ન હતી, જે વચનો કલમ તમે વાંચતા હતા કદાચ આ શું કહેવા માંગે છે તે તમને સમજણ નથી પડતી, પણ પ્રભુની સાથે ચાલશો તો પવિત્ર આત્મા દ્વારા પ્રભુ તેના વચનનો ખુલાસો તમને આપશે. પિતરને શું કહ્યું પ્રભુ ઈસુ ખ્રિસ્તે, કે તું આય, વણની બહાર આય. એણે પહેલું પગલું ભરવાનું હતું, એણે ભર્યું, પણ પછી આજુબાજુ જોઈ અને આપણે જાણીએ છીએ કે શું થયું. આપણામાંથી ઘણા બધા લોકો પહેલું પગલું લેવાને માટે તૈયાર નથી. જો મને સમજણ પડશે તો હું પગલું લઈશ. મારા મગજમાં જો બંધ બેસતું તાકશે બધું તો હું આ કરીશ. તેથી જ કરીને હું ઘણા બધા લોકોની સાથે વાત કરું છું, તેઓને જે કૃપાનો સંદેશો છે કે આપણે ફક્ત કૃપાથી બચ્યા છે, આપણા કોઈ કાર્યથી નહીં, એ વસ્તુ સમજમાં આવતી નથી, અને એમને સમજમાં નથી આવતી, તેથી કરીને તેમનો જે ખોટો ધર્મ છે તેમાં તેઓ ચાલ્યા કરે છે. અને આજે આપણે પૃથ્વી પર જે હજારો લાખો ધર્મ જોઈએ છે તેનું કારણ આ જ છે, કારણ કે તે ધર્મ તેઓ સમજી શકે છે કે હું પૂજા કરીશ, હું આ કાર્ય કરીશ, તેના પરિણામ રૂપે મને પ્રભુ આ આશીર્વાદ આપશે. એનો કોઈ પુરાવો નથી, એનો પણ કોઈ પુરાવો નથી એ લોકોની પાસે, કારણ કે કશું ખોટું થાય તો એમ કે મેં કશું ખોટું કર્યું હશે એટલે ખોટું થયું. સારું થાય તારે પણ એ પ્રભુને મહિમા આપતા નથી, પણ શું કહે છે કે મેં સારું કર્યું ને એનું પરિણામ મને સારું મળ્યું. આપણો જ પ્રભુ એ છે કે આપણે વિશ્વાસ દ્વારા ચાલવાનું છે, અને તે આપણને સંપૂર્ણ શાંતિમાં રાખે છે. બહુ અજાયબ જેવી કલમ છે વાલાઓ. કોઈ દિવસ આની ઉપર આપણે વધારે મનન કરીશું. શાંતિનો પણ શાંતિ સંપૂર્ણ શાંતિનો પણ શું અર્થ થાય છે તો હું તમને એ સમજાવવા માગું છું, કારણ કે તેમાં પણ કદાચ ગેરસમજ થાય અને શૈતાન આપણને ખોટા માર્ગે દોરી જઈ શકે છે. તો એક ચિત્ર દોરવાની સ્પર્ધા હતી, અને ત્યાં એ સ્પર્ધાનો વિષય એવો હતો કે શાંતિ તમે ચિત્રમાં અમને બતાવો. અને જ્યારે એક બહુ મોટા મોટા ચિત્રકાર હતા તેમાં ભાગ લઈ રહ્યા હતા, અને તેમાં એક બહુ મોટો ચિત્રકાર હતો, તેણે એક ચિત્ર દોર્યું હતું, અને જે સ્પર્ધામાં જે જજ હતા તે આવીને ચિત્ર જોયું તો બહુ અજાયબ જેવું સુંદર ચિત્ર દોર્યું હતું. એક દંપતી હતું, તે બાંકડા ઉપર બેઠા હતા અને પાણી કિનારા પર હતું, તેમની સામે પાણીનું દ્રશ્ય હતું, અને એ પાણી હતું તે પાણી એકદમ શાંત હતું, એકદમ શાંત હતું. દૂર તમે જુઓ તો એક વાણ હતું, આજુબાજુ તમે જે વૃક્ષ દોરવામાં આવ્યા હતા, ઝાડનું ચિત્ર દોર્યું હતું, તેમાં પણ તમે જુઓ તો કે જાણે મંદ મંદ પવન આવી રહ્યો હતો, આકાશમાં પક્ષીઓ ઉડતા હતા, અને અજાયબ જેવું તેણે દ્રશ્ય ઊભું કર્યું હતું, અને તમે જોઈને જ તમને જાણે કે બહુ શાંતિ થાય. અને જે વ્યક્તિ એ જજ કરી રહ્યા હતા તે જોયું અને કે હા, ખરેખર આ શાંતિ આપનારું એક દ્રશ્ય છે. કદાચ જો હું શાંતિને દ્રશ્યમાં રજૂ કરવું હોય તો આ રીતે હું રજૂ કરું. અને મને માને છે કે તમે બધા આની સાથે સંમત થશો કે હા, એ એક બહુ સરસ દ્રશ્ય છે. પણ પછી તેઓ આગળ વધ્યા, અને બીજો એક ચિત્રકાર હતો, બહુ જાણીતો ચિત્રકાર નહોતો, પણ તેણે આનાથી એકદમ વિરુદ્ધનું ચિત્ર દોર્યું હતું. એ જ દ્રશ્ય, એ જ દંપતી ત્યાં બાંકડા પર બેઠું છે, એ જ કિનારે બેઠું છે, પણ હવે તમે જુઓ તો એ પાણી છે તેમાં તમે જોઈ શકો છો કે એક તોફાન આવી રહ્યું છે. આજુબાજુ જે વૃક્ષનું ચિત્ર દોર્યું હતું તે પ્રમાણે દોર્યું હતું કે તમે જુઓ કે એક વાવાઝોડું છે, પવન છે, પક્ષીઓને પણ આકાશમાં જે રીતે દોર્યા હતા કે તમને લાગે કે તેઓ પણ જાણે કંઈક નાસી જવા માટે માંગતા હોય તેવી રીતે હતું. વહાણ પણ જે પાણીમાં હતું કે જાણે કે ડગમગતું હોય, અને એ આખું જામે તમે જમે ચિત્ર જુઓ તો તમે એ જોઈને જ કહો કે આ જે આવનાર જે તોફાન છે, ઘણો વિનાશ આવનાર છે, તેનું ચિત્ર છે. અને જે વ્યક્તિ એ ચિત્ર જોઈ રહ્યા હતા તે જોઈને સ્તબ્ધ થઈ ગયા કે આ શાંતિનું ચિત્ર છે, તું શાંતિનું વર્ણન આ ચિત્ર દ્વારા કરવા માંગે છે. અને પેલા ચિત્રકારે કીધું કે હા, ફરીથી તમે ધ્યાનથી જુઓ, મારી શાંતિ પ્રભુની શાંતિ છે, તેનું ચિત્ર મેં આ દોર્યું છે. પેલો માણસ પણ એકદમ સ્તબ્ધ થઈ ગયો કે તું કહેવા શું માંગે છે. ફરીથી ચિત્ર તરફ નજર કરી, ફરીથી જોયું, પણ એમને કંઈ ખ્યાલ આવ્યો નહીં. ત્યારે તેણે પૂછ્યું, ભાઈ તું કહેવા શું માંગે છે તે અમને કહે. અને તેણે તેમનું ધ્યાન છેક ઉપર એક ખૂણામાં દોર્યું, અને ત્યાં જો જ્યારે તમે એ ચિત્રને ધ્યાનથી જુઓ તો એક ઝાડની ડાળી જે પવનમાં ઝઝૂમતી હતી તેની પર એક પક્ષી બેઠું હતું, અને એ પક્ષીને એણે જે રીતે દોર્યું હતું તે પક્ષી ગીત ગાઈ રહ્યું હતું. અને વાલાઓ, એ ચિત્રકારનો કહેવાનો મતલબ એ હતો કે જ્યારે આપણે પ્રભુમાં હોઈએ છીએ ત્યારે એ પક્ષી એ શાંતિની નિશાની રૂપ છે. આખે ભલે આખી દુનિયા ઉથલ પાથલ થઈ જાય, ભલે આખી દુનિયા જે કરવું હોય એ થઈ જાય, તોફાન હોય, મુશ્કેલીઓ આવે, વિટંબણા આવે, પણ જ્યારે હું પ્રભુમાં હોઉં છું ત્યારે આપણું વર્તન એ પક્ષીના જેવું હોય છે, એ સંપૂર્ણ શાંતિ છે. અને વાલાઓ, અહીંયા જે આપણે ત્રીજી કલમમાં વાંચી રહ્યા છે, કદાચ એ પરફેક્ટ પીસ, યુ વિલ કીપ હિમ ઇન અ પરફેક્ટ પીસ, સંપૂર્ણ શાંતિ જે તમારી પર વિશ્વાસ કરે છે. વાલાઓ, શું તમે એ શાંતિનો અનુભવ કર્યો છે? અને જો વાલાઓ તમે નથી કર્યો તો આજે જ હું તમને આગ્રહપૂર્વક કહેવા માગું છું કે તમે એ શાંતિમાં ભાગ લઈ શકો છો. તમારે ફક્ત પ્રભુ પર વિશ્વાસ કરવાનો છે, ઈસુ ખ્રિસ્તને તમારો તારનાર બનાવવાની જરૂર છે. અને જો તમે કરશો તો તમે બહુ આશીર્વાદિત થશો, આ શાંતિનો અનુભવ કરી શકશો. પાંચમી કલમ કહે છે, ચોથી કલમ કહે છે કે યહોવા પર સદા ભરોસો રાખો, કેમ કે યહોવા ઈશ્વર સનાતન ખડક છે. ઈશ્વર સનાતન ખડક છે, કેમ કે અને મેં તમને આ ખડક વિશે આપણે ગયા અધ્યાયમાં પણ જોયું અને કલમ આપી, તમે તે વાંચી શકો છો. કેમ કે તેમણે ઉચ્ચ સ્થાનમાં રહેનારાઓને ગ્રવિષ્ટ નગરને નીચે નમાવ્યા છે. તે તેને પાડી નાખે છે, પાડી નાખીને તેને જમીનદોસ્ત કરે છે, તે તેને ધૂળ ભેગું કરે છે. પગથી તે ખૂંદાશે, હા દિનોના પગથી અને કંગાલોના પગથી તે ખૂંદાશે. ન્યાયોના માર્ગ સીધો છે, તમે ન્યાયોનો રસ્તો સરળ કરી બતાવો છો. હે યહોવા, અમે તમારા ન્યાયાસનોને માર્ગ ચાલીને તમારી રાહ જોતા આવ્યા છે. અમારા જીવને તમારા નામની નામની તથા તમારા સ્મરણની આતુરતા છે. વાલાઓ યાદ રાખો, આ એક ગીત ગવાઈ રહ્યું છે, આ ગીત રૂપે પ્રભુની સ્તુતિ રૂપે આ ગીત ગવાઈ રહ્યું છે. અને આપણે વાંચીએ તેનાથી જ આપણને આમાં કંઈ બહુ ઊંડો મર્મ નથી, આમાં મારે બહુ ઊંડે ઉતરવાની જરૂર નથી. રાત્રે હું તમારે માટે આતુર બની રહ્યો છું, મારા અંતરાત્માથી આગ્રહપૂર્વક હું તમને શોધીશ. પૃથ્વી પર તમારા ન્યાયાસનો હોય ત્યારે જગતના રહેવાસીઓ ધાર્મિકપણું શીખે. દુષ્ટ ઉપર કૃપા કરવામાં આવે છે તો પણ તે ધાર્મિકપણું નહીં શીખશે. વિરોધાભાસ અહીંયા બતાવવામાં આવ્યો છે. તમારામાં શું તમે પ્રભુની કૃપા સમજી શકો છો કે તમે નથી સમજી શકતા? કારણ કે તમારા વર્તન દ્વારા તમારા આપણને ખ્યાલ આવે છે કે શું તમે કૃપા સમજ્યા છો કે નહીં. પવિત્ર ભૂમિ પણ તે અધર્મ કરશે ને યહોવાના મહાત્મ્યને જોશે નહીં. હે યહોવા, તમારો હાથ ઉગામેલો છે તો પણ તેઓ જોતા નથી, પરંતુ તેઓ તમારા લોકો વિશે તમારી આતુરતા જોઈને શરમાશે. તમારા વેરીઓને માટે જે અગ્નિ છે તે તેઓને નષ્ટ કરશે. આવનાર દુષ્ટોનો નાશ આપણે અહીંયા જોઈ રહ્યા છે. બારમી કલમ, હે યહોવા તમે અમને શાંતિ આપશે, કેમ કે અમારા સર્વ કામ પણ તમે અમારે માટે કર્યા છે. અને તો આપણે જોઈએ તો તમે અને હું આશા રાખું છું કે તમે તમારા સમયમાં આ સર્વ વાંચશો અને જોશો કે આવનાર સમયમાં શું થનાર છે. સત્તરમી કલમ, જેમ ગર્ભવતી સ્ત્રી જ્યારે પ્રસવનો સમય પાસે છે ત્યારે કષ્ટાઈને વેદનામાં બૂમ પાડે છે, તે પ્રમાણે હે યહોવા અમે તમારી દ્રષ્ટિ સમક્ષ હતા. અમે ગર્ભ ધર્યો હતો, અમે કષ્ટતા હતા, અમે જાણે વાયુને જન્મ આપ્યો છે. દેશનું તારણ અમારેથી થયું નથી, અમે જગવાસીઓ પડ્યા નથી. તમારા મરેલા જીવશે, તેમના શરીરો ઉઠશે, એ ધૂળમાં રહેનારા તમે જાગૃત થાવ ને હર્ષનાંદ કરો. આ પુનરુત્થાનની વાત અહીંયા થઈ રહી છે. કદાચ આપણને એમ લાગે છે કે માથી, માર્ક, લુક, યોહાન પછી જ પુનરુત્થાનની વાત આવી. ના વાલાઓ, જૂના કરારમાં પણ પુનરુત્થાન હતું. શું લખવામાં આવ્યું છે 19મી કલમમાં? તમારા મરેલા જીવશે, તેમના શરીરો ઉઠશે, હે ધૂળમાં રહેનારા તમે જાગૃત થશો ને હર્ષનાદ કરો, કેમ કે તમારું ઝાકળ પ્રકાશનું ઝાકળ છે ને પૃથ્વી મુવલાને બહાર કાઢશે. આજે બીજું પુનરુત્થાન છે જ્યારે સર્વનો ન્યાય થનાર છે, તેના વિશે આપણને અહીંયા કહેવામાં આવ્યું છે. અને આ 20મી કલમ છે તે બહુ અજાયબ જેવી કલમ છે. વાલાઓ સાંભળો ધ્યાનથી. ચાલ મારી પ્રજા, તારી પોતાની ઓડીમાં પેશ ને પોતાને અંદર રહીને બાણા બંધ કર, કોપ બંધ પડે ત્યાં સુધી થોડી વાર સંતાઈ રહે. ઇંગ્લિશમાં તેને ઇન્ડિગ્નેશન કહેવામાં આવે છે. આ જે વિપત્તિનો સમય છે તેનો ઉલ્લેખ ફરીથી કરવામાં આવ્યો છે. એટલે કે જો તમે એવું માનનારા હોય કે આપણે જે પ્રભુના લોકો છે તેઓ પણ વિપત્તિમાંથી પસાર થઈને પછી જ જ્યારે ન્યાયનો સમય છે ત્યારે આપણે સ્વર્ગમાં જઈશું, તો અહીંયા તો મને લાગે છે કે પ્રભુ પોતાની મંડળીને ઉપાડી લઈ સ્વર્ગમાં આપણને સુરક્ષિત રાખશે, જ્યારે પૃથ્વી પર તેમનો કોપ, જેના વિશે આપણે શીખી રહ્યા છે, તે ફેલાઈ જશે અને આપણે તેમાંથી પસાર થવાનું નથી. શું લખ્યું છે કે ચાલ મારી પ્રજા, એટલે પોતાના પ્રભુના જે લોકો છે, તારી પોતાની ઓડીમાં પેસ ને પોતે અંદર રહીને બાણા બંધ કર, કોપ બંધ પડે ત્યાં સુધી થોડી વાર સંતાઈ રહે. ક્યાં હઈશું આપણે? સ્વર્ગમાં સુરક્ષિત હઈશું. કેમ કે જુઓ, પૃથ્વી પરના રહેવાસીઓના અપરાધને માટે, તેમને શાસન આપવા માટે યહોવા પોતાના સ્થાનમાંથી બહાર નીકળી આવે છે. પૃથ્વી પોતે શોષી લીધેલું રક્ત પ્રગટ કરશે, ત્યાર પછી પોતાના પોતામાંના મરેલાને ઢાંકી દેશે નહીં. પ્રભુ ન્યાય કરનાર, ન્યાય કરવા આવનાર છે તેનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે. આપણે 27મા અધ્યાય તરફ વળીએ અને બહુ ઝડપથી આ અધ્યાય આપણે જોઈશું. બહુ ટૂંકો અધ્યાય છે અને તમે જોશો કે અહીંયા અત્યાર સુધી આપણે જે જે વાત કરી રહ્યા છે તેનું હજુ વધુ વિગત આપણને અહીંયા મળી રહી છે. તે દિવસે, એટલે કે પ્રભુના દિવસે, જે દિવસની આપણે વાત કરી રહ્યા છે, યહોવા પોતાની સખત, મહાન તથા સમર્થ તરવારથી વેગવાન સર્પ લવિથ્યાનને ને ગુછડિયા સર્પ લવિથ્યાનને જોઈ લેશે અને જે અજગર સમુદ્રમાં રહે છે તેને તે મારી નાખશે. એટલે કે શેતાનની વાત થઈ રહી છે. પ્રગટીકરણનો 13મો 14મો 15મો અધ્યાય તમે વાંચો, ત્યાં જુઓ છો તો ત્યાં પ્રભુ શું કરનાર છે. દૂતો વચ્ચે શેતાનની સાથે જે યુદ્ધ થનાર છે તે આપણે વિગતવાર શીખીએ છીએ. અને તે દિવસે પ્રભુ શેતાનને પણ નાશ કરનાર છે, તે આપણે જોઈએ છીએ. તેને મારી નાખશે. તે દિવસે આનંદદાયક દ્રાક્ષવાળી સંબંધી ગીત ગાવો, હું યહોવા તેનો રક્ષક છું, પડે પડે હું તેને સિંચું છું, રાત દિવસ હું તેનું રક્ષણ કરું છું, રખે ને કોઈ તેને ઉપદ્રવ કરે, મારા ક્રોધમાં ક્રોધ નથી, યુદ્ધમાં ઝાંખરા તથા કાંટા મારી સામે હોત તો કેવું સારું, તો તેમની સામે કૂચ કરીને હું તેઓને એકત્ર બાળી નાખેત, નહીં તો તે નહીં તો તેણે મારો આશરો લેવો, તેણે મારી સાથે સમાધાન કરવું, હા તેણે મારી સાથે સમાધાન કરવું. ભવિષ્યમાં યાકૂબની જળ બાંધશે, ઇસરાયલને કુલ તથા કડીઓ ખીલશે અને તેઓ ફળથી પૃથ્વીનું પુષ્ટ ભરપૂર કરશે. પ્રભુએ ઇસરાયલના શત્રુઓને જેવો માર માર્યો છે, શું તેવો માર એને માર્યો છે? શત્રુઓની જેવી કતલ કરી છે તે પ્રમાણે શું તેનો સંહાર કર્યો છે? તમે ઇઝરાયલને કાઢી મૂકીને તેને દૂર કરીને તેની સાથે લડાઈ કરો છો. પૂર્વના વાયુને દિવસે પ્રભુએ પોતાના તોફાની વાયુથી ઇઝરાયલને દૂર કરી છે, તેથી યાકૂબના અપરાધોનું પ્રયાશિત કરવામાં આવશે ને તેના પાપ દૂર કરવાનું તમામ ફળ આ છે. જ્યારે તે વેદીના સર્વ પથ્થરને ચૂરે ચૂરે થયેલા ચૂનાના પથ્થર જેવા કરી નાખશે, ત્યારે અસેરા મૂર્તિઓ તથા સૂર્ય મૂર્તિઓ ઊભી રહેશે નહીં, કેમકે મોરચાબંધ નગર ઉજ્જળ અરણ્ય સમાન છોડી દીધેલું તથા ત્યાગ કરેલું છે. ત્યાં વાછળું ચડશે, ત્યાં તે બેસશે ને તેની દાળીઓ ખાશે. આ ઇસરાયલ પ્રજાને ફરીથી જે રિસ્ટોર કરવાનું છે તેના વિશે આપણને શીખવી રહ્યા છે. અને અત્યારે જ્યારે તમે ઇઝરાયલ દેશને જુઓ કે એક સમય હતો 70ની સાલની જે આપણે વાત કરીએ છીએ, જ્યારે મંદિરનો નાશ કરવામાં આવ્યો યરૂસાલેમમાં અને યહૂદીઓને વેરવિખેર કરી નાખવામાં આવ્યા, ત્યાર પછી 1948ની સાલમાં ઇઝરાયલ દેશની ફરીથી સ્થાપના થઈ. દુનિયાના ઇતિહાસમાં કદી બન્યું નથી કે જ્યારે પ્રજાને હાંકી કાઢવામાં આવી હોય તે પાછી સ્થાપિત થાય. અને આજે તમે આપણે જોઈએ તો ઇઝરાયલ દેશ એક બહુ સમૃદ્ધ દેશ છે. અને એ અરણ્ય જ્યાં કહેવામાં આવે છે, સૂકી જમીન જ્યાં કહેવામાં આવે છે, ત્યાં તમે જુઓ તો અત્યારે દુનિયામાં જે શાકભાજીનું પાક છે એટલો બધો ઇઝરાયલમાં થાય છે કે લગભગ દુનિયામાં ત્રીજો કે ચોથો દેશ એવો છે કે તે શાકનું ઉત્પાદન કરી અને બીજા દેશોને મોકલી આપે છે. એનું વર્ણન આ મેં વાંચ્યું હમણાં, જે મેં વાંચ્યું છે તે. અને તમે એક અત્યારે જો સેટેલાઇટનો તમે ફોટો જુઓ તો યર્દનની આ બાજુ જ્યાં ઇઝરાયલ દેશ છે તે એક લીલોછમ દેશ છે, અને આ તરફ જ્યાં યર્દન નદીની બીજી તરફ જુઓ જ્યાં જોર્ડન દેશ ને એ બધું છે, લેબોનોન ને એ બધું છે, એ તમે જુઓ તો એકદમ સૂનું છે, એકદમ ઉજ્જળ છે, અરણ્ય સમાન છે. અને તમે આર્થિક પરિસ્થિતિ તમે જુઓ જે એ દેશ બધા દેશની અને ઇઝરાયલની તમે આર્થિક પરિસ્થિતિ જુઓ તો તમને પ્રભુના આશીર્વાદનો ખ્યાલ આવશે. આ વચનો આપણે જે વાંચ્યા તેનો ખ્યાલ આવશે તમને, કેમકે 10મી કલમ કહે છે, કેમકે મોરચાબંધ નગર ઉજ્જળ અરણ્ય સમાન છોડી દીધેલું તથા ત્યાગ કરેલું છે, ત્યાં વાછડું ચડશે, ત્યાં તે બેસશે ને તેની દાળીઓ ખાશે, તેની દાળીઓ સુકાશે, ત્યારે તેઓને ભાંગી નાખવામાં આવશે અને સ્ત્રી આવી તેમનું બળતણ કરશે, કેમકે આ લોકો સમજણ નથી ને માટે તેમના કરતા તેમના પર દયા કરશે નહીં ને તે તેમને બનાવનાર તેમના પર કૃપા કરશે નહીં. એક તરફ આશીર્વાદ અને એક તરફ શ્રાપ એ આપણે જોઈ રહ્યા છીએ. માર્ક ટ્વેન એક બહુ મહાન લેખક થઈ ગયા, તેમનું નામ તમે કદાચ સાંભળ્યું હશે, અને લગભગ 1900ની જે સદી છે તેની શરૂઆત થઈ તે સમયે જ્યારે તે ઇસરાયલ દેશ છે ત્યારે ત્યાં ગયા હતા અને જોયું ત્યારે આ વચનો જે છે તેની પર તેઓ હસ્યા હતા. કારણ કે તેમને આ શબ્દ સમજ જ નથી પડતી કે ક્યારે આ કેવી રીતે અહીંયા દેશ ઊભો થશે અને આટલો સમૃદ્ધ દેશ ઊભો થશે. પણ આજે 2023ની સાલમાં તમે જુઓ તો આ વચનો જે મેં વાંચ્યા છે બીજી કલમથી તો છેક 10મી 11મી કલમ સુધી તે આપણે જોઈએ છે કે સાક્ષાત થયા છે, પૂરા થયા છે પ્રભુએ કીધું છે તે પ્રમાણે. 12મી કલમ અહીંયા કહે છે કે વળી તે દિવસે યહોવા ફ્રાત નદીના પ્રવાહથી તે મિસરની નદી સુધી અનાજ જૂડશે ને એ ઇઝરાયલીઓ તમે એક એકને એકત્ર કરવામાં આવશે. વળી તે દિવસે મોટું રણસિંગણું વગાડવામાં આવશે અને આસુર દેશમાં જેઓ ખોવાયેલા હતા તેઓ તથા મિસર જેઓ કાઢી મૂકવામાં આવ્યા હતા તેઓ આવશે અને તેઓ યરૂસાલેમમાં પવિત્ર પર્વત ઉપર યહોવાનું ભજન કરશે. ભલાઓ, હજુ પણ પ્રભુના રાજ્યનો સમય આવનાર છે, હજુ પણ ઇસરાયલ દેશ સંપૂર્ણ જે વચનો છે તે પૂરા થયા નથી. કારણ કે હજુ પ્રભુ જે 12 કુળ જે ખોવાયેલા છે તેઓને પાછા યરૂસાલેમમાં લાવશે અને ત્યાં સર્વ પ્રભુની સ્તુતિ અને મહિમા કરશે. અને અહીં આપણે જોઈએ છીએ કે આસુર દેશમાં જેઓ ખોવાયેલા હતા, ફ્રાત નદીમાં જે વાત કરવામાં આવી છે મિસરની નદી, ફરીથી તેઓનું ધ્યાન જે લાલ સમુદ્ર મિસર દેશમાંથી જ્યારે તેઓને કાઢ્યા અને કેવી રીતે પ્રભુ પાછા લાવ્યા હતા તેની તરફ ધ્યાન દોરવા માંગે છે કે જેવો પ્રભુએ તે સમયે ચમત્કાર કર્યો હતો, પ્રભુએ જે પ્રમાણે તેઓને દોર્યા હતા તેવી રીતે ફરીથી સર્વને પાછા યરૂસાલેમમાં ભેગા કરશે અને ત્યાં પ્રભુની સ્તુતિ કરવામાં આવશે. વાલાઓ, આ બહુ અજાયબ જેવા વચનો છે અહીંયા જે પ્રભુએ આપણને આપ્યા છે કે આવનાર દિવસોમાં શું થનાર છે અને પ્રભુનું રાજ્ય કેવી રીતે સ્થાપન થનાર છે. અને ફરીથી હું તમારું ધ્યાન 24મા અધ્યાય તરફ દોરીશ કે કેમ આની ઉપર આપણે વિશ્વાસ મૂકી શકીએ છીએ. કારણ કે ત્યાં લખવું છે કે પ્રભુ બોલ્યા છે અને એ વચન પૂરું થઈને જ રહેશે, કારણ કે તે વિશ્વાસુ છે અને સત્યતામાં જે પુરાતન સંકલ્પ છે તે પૂરા કરે છે. વાલાઓ, આ વચનો પર આપણે વિશ્વાસ મૂકી શકીએ છીએ. આ વિપત્તિ આવનાર છે તેની હું તમને 100% ગેરંટી આપું છું, 100% ખાતરી આપું છું કે આ દરેક વચન પૂરું થનાર છે. એટલે જો કદાચ તમે આશાએ બેસી રહ્યા હોય કે આ તો બધી બાઇબલની વાત છે, ચાલો ને ચાલતું આવ્યું છે તેમ ચાલ્યા કરશે, કશું ફેરફાર થવાનું નથી, જન્મ્યા મર્યા જીવ્યા કશું થનાર નથી, વાલાઓ આ ન્યાય થનાર છે. અને તમે જો જીવતા હશો તો તમે જોશો, નહીં જીવતા હોય તો પણ જો તમે તમારા પાપનું પરાશિત નથી કર્યું તો જે આવનાર વિપત્તિ છે નર્કમાં જ્યાં દાંત પીસું થવાનાર છે તેના તો ભાગીદાર તમે રહેશો જ. ફક્ત એક જ રીતે તમે આમાંથી બચી શકો છો અને એ તો જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કર્યો હોય, તેના રક્તથી શુદ્ધ થઈ અને નવો જન્મ પામ્યા હોય. અને આશા રાખું છું કે આ વચનો જ્યારે આપણે શીખીએ જોઈએ તો તમારામાં કંઈક ફેરફાર આવે અને તમે પ્રભુની તરફ ફરો. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, ફરી તેને એકવાર અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ વચનોને માટે. પ્રભુ આપ, હજુ પણ જો કોઈ પ્રશ્ન હોય, હજુ પણ કોઈએ તમારી તરફ મન દૃઢ કર્યું ન હોય અને તમારી જે સંપૂર્ણ શાંતિ છે તેનો અનુભવ ન કર્યો હોય તો પ્રભુ બાપ તમે તેઓને ફરી એકવાર તેઓના હૃદયનું દ્વાર ખટખટાવો અને તેઓ તે શાંતિનો અનુભવ કરી શકે. પ્રભુ બાપ, તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આ અમારી ટૂંકી વિનંતી તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.